भगवति महाप्रभु श्री सहजानंद सुखरो भक्ति धर्म सुत श्री हरि समरु सदाय परम दयालु छोतमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमु नाम वारम वार भूषेश ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री सहजानंद स्वामी ने नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराज की जय।
જ્યાં સુધી પોતાને કરતા માને ત્યાં સુધી તેનું કલ્યાણ થવાનું જ નથી, કલ્યાણ તો ભગવાનને કરતા માનવામાં જ છે।
વાહ, કોને કલ્યાણ જોઈશ? એને પોતાને કરતા માનવા નહીં, ભગવાનને માનવા।
એટલે ગુરુજીએ વાત કરી કે ભગવાનના દાસ થયા વિના ભગવાન વશ થાય નહીં।
વાહ,
કાલે ગુરુજીએ વાત કરી કે વાસ્તવિક એક દિવસ જરૂર બહાર નીકળશે।
સરસ।
જ્યાં સુધી પોતાને કરતા માને ત્યાં સુધી કલ્યાણ થતું નથી, ભગવાનને કરતા માને તો કલ્યાણ થાય।
બરાબર।
વિમુખ લોકો ભગવાનના ભક્તની નિંદા કરે તો ભગવાનનો ભગત જલ્દી ભગવાન આગળ પહોંચી જાય।
થાવા દે,
સાચો રાજા તો એ કહેવાય કે જે કાળને જીતી શકે।
શાબાશ।
ભગવાનનું ધામ જ એક નિર્ભય છે।
શાબાશ।
ભગવાનના સંતોન હરિભક્તો જ આપણને નિર્ભય પદ આપી શકે।
બધી વિદ્યા પાણીમાં ગઈ ક્યારે કહેવાય?
ભગવાન અને સંતોને આધીન ન હોય એની બુદ્ધિ વિદ્યા નિષ્ફળ।
શાબાશ, એટલે આ તો સભા જીત્યા હે। એટલે બોલો લ્યો, અંધકે હાથ બટેર લગી ગઈ। પ્રહલાદજીએ તાત્વિક દ્રષ્ટિએ શું વિચાર્યું?
પ્રહલાદજીએ તાત્વિક વિચાર કરીને એના બાપાને કહ્યું કે હે પિતા, જે આત્માનો તત્કાળ હિત કરે એ જ વાત છે, બાકી બધું ઉત્પાત છે, અને ભગવાન સિવાય કોઈ વસ્તુ રહેનારી નથી, માટે ભગવાનને પામી જવું એ જ સત્ય છે।
સરસ સરસ। ભગવાન સિવાય કોઈ ન સ્થિરાયો, ધામધામી અને મુક્તો સદા સ્થિર છે, બાકીના બધાનો કાળ નાશ કરી નાખે છે। વાહ, કલ્યાણ કોનું થાય?
ભગવાનને કરતા માને, પોતાને કરતા ન માને એનું જ કલ્યાણ થાય।
શાબાશ। કાળરૂપ મહાન શત્રુને શેનાથી જીતી શકાય?
ભગવાનને શરણે જવાથી કાળરૂપી શત્રુને જીતાય છે।
શાબાશ। કાળનાય પણ કાળ ભગવાન, એવા જે ભગવાન એના શરણે જવાથી કાળનો આપણે સારી રીતે પરાજય કરી શકીએ છીએ। શ્રીહરિને ક્યારે જીતી શકાય? શ્રીહરિને જીતે એ કાળને જીતે, પણ શ્રીહરિને ક્યારે જીતાય? સાધુ સ્વામી,
ભગવાન અને સંતો ભક્તોના દાસ થઈને રહીએ તો ભગવાન જીતાય।
વાહ 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 વાહ, ભગવાનમાં અતિ પ્રેમ કરી સંતો ભક્તોના દાસ થાય એટલે કાળને જીતવા માટે પરમેશ્વરને જીતવા જોઈએ તે જીતાઈ જાય છે। ખરી વિદ્યા કઈ છે?
જે કાળથી મુકાવે એ જ ખરી વિદ્યા છે
હે। શાબાશ, એ આવ્યું તું કાલ, કાળના ઉપર વિજય અપાવે એ જ ખરી વિદ્યા છે। પાકું પાકું, અહંકારીને કદાચ એનાથી નાનાની વાત સાચી લાગી હોય, સ્વીકારી હોય, છતાં કેમ વર્તે? એ કાલે વાત કરી હતી ગુપ્ત જ્ઞાનની, લ્યો ખબર જ છે ગુણસાગર સ્વામીને।
ગુરુજી કીધું કે નાના પાસેથી શીખ્યો હોય, સાચીને સારી વાત કરી હોય તો પણ એમ જણાવે કે હું તારી વાતથી સુધરો નથી, મને તારાથી ફાયદો નથી થયો, એમ સુધારો કરી નાખે પણ જણાવવા ના દે।
આપણાથી નાનાની સાચી વાત પણ આપણે કેમ સ્વીકારી નથી શકતા?
અહંકાર હોવાથી સ્વીકારી શકતા નથી।
આપણા મનમાં નક્કી છે કે આટલાથી તો હું મોટો છું જ અને શ્રેષ્ઠ જ છું આ બધામાં, એની વાત માની લઉં તો એ માથે ચડી જાય, એવી બીક રહે એટલે એ ટેં ટેં નહીં। પ્રહલાદજી ભક્તિ કરવામાં થતા અપમાનને કેવું માનતા?
પ્રહલાદજી ભક્તિ કરવામાં અપમાનને ભક્તિની શોભા માનતા હતા।
વાહ, ધન્યવાદ। જીવ કર્મને વશ થઈ ઘણું દુઃખ સહે છે, પણ ભગવાનના વચનમાં રહેવામાં, કાંઈક સહન કરવામાં કેમ થાકી જાય છે? એનું કારણ એ છે કે ભગવાનને સર્વે સર્વા જાણ્યા નથી. કે વચન લોપીને શું લેવાનું? સુખી કરશે જ ભગવાન કરશે, નહીં કે મારું દોઢ ડાપણ. એમ એને સમજાણું નથી. સર્વ કરતા સુખદાતા એક પરમેશ્વર જ જણાણા નથી. પોતાનું પુરુષાર્થ પણ સુખી કરી શકે છે, અધર્મ કરીએ તો પણ સુખી થઈએ એવું એને મગજમાં છે ખરું. જો હું વચનમાં વર્તીશ તો ભગવાન મને ગરીબને નિરાધારને આબરૂ વિનાનો જ રાખશે, આમ એના મનમાં છે. બોલો. જો વચન લોપું, કાંઈક અધર્મ કરું, કાંઈક ખોટું કરું ને તો ઝટ રૂપિયાવાળો થાવ, ઝટ આ બબાલમાંથી બારો નીકળી જાઉં, ઝટ આમ થઈ જાઉં તેમ થઈ જાઉં, એવું બધું એના મગજમાં જ્ઞાન છે, બધું ખોટું જ્ઞાન. એને એ નથી ખબર કે ભગવાનની આજ્ઞામાં રહીશ તો ભગવાન ગમે તે રીતે મને ગમે તે બાબતમાં જ બારો કાઢશે, આ એને ખબર નથી. જો એને પાકી ખબર હોય, પાકો ભરોસો હોય તો કોઈ દી વચન બારો ન જાય, ગમે એવા દુઃખમાં, ગમે એવી વિપત્તિમાં, ગમે એવા સુખમાં કે ગમે તે પ્રકારે પણ ક્યારેય ભગવાનને છોડીને આઘો પાછો ન થાય. વિક્રમ સંવત 2067 શ્રાવણ વદ સાત્યમ શીતળા સાત્યમ રવિવાર છે આજ, તારીખ 21-8-2011. પૂર બીજું તરંગ સાતમું. શ્રીહરિનો બદ્રિકા આશ્રમના માર્ગે પ્રવાસ. ભગવાન પાર્ષદો સાથે વાતો કરતા કરતા પેલા ગામમાં રાત રહ્યા, ગામના માણસો મેવા મીઠાઈ લાવ્યા, બધી વાત થઈ. બીજે દિવસ સવાર થયું, શ્રીહરિ ઊંઘમાંથી ઉઠ્યા, પહેલા જઈને શૌચવિધિ કરી, પછી દાંતણ કર્યું, પછી સ્નાન કર્યું, આ ક્રમ છે શિક્ષાપત્રીમાં, પછી દેવ પૂજા કરી. ગામ કે લોક આયે તબ ફલ ફૂલ લાયે હેત, દેવ આગે હરી ધરે તેહી મહાપ્રેમ સમેત. ગામના લોકો આવ્યા, હેતથી ફળ ફૂલ આદિ વસ્તુઓને લાવ્યા. શ્રી હરિએ ખૂબ જ ભાવથી તે પદાર્થો ભગવાનને અર્પણ કર્યા. પહેલા લોકો લાવ્યા શ્રીહરિ માટે, પણ શ્રીહરિએ બધું ભગવાનને અર્પણ કર્યું. શ્રીહરિએ આપણને શીખવાડ્યું કે કોઈ પણ કાંઈ પણ વસ્તુ લાવે તે પરમાત્માને અર્પણ કરવી, અને પ્રસાદીભૂત જીવન ઉપયોગી જેટલું હોય એટલું જ એમાંથી અંગીકાર કરવું, બાકી બધું ભગવાનને દઈ દેવું ને ભગવાનનું કરીને રાખવું, ધણી થવું નહીં. ભગવાનને અર્પણ કર્યા પછી પ્રસાદ હતો તે સૌને વેચી આપ્યો, સ્વયં થોડો પ્રસાદ જીમ્યા, બીજો બધો પ્રસાદ પાર્ષદોને આપ્યો. શ્રીહરિએ તરત ચાલવાની તૈયારી કરી. તે દિવસ અષાઢ માસની અંજવાળી એકાદશી હતી, એટલે દેવ શયની દેવ પોઢી નિયમની એકાદશી, ચાતુર્માસ પ્રારંભ થતો હતો, વન વિચરણનો આ બીજો દિવસ છે, એક રાત પૂરી થઈ, સવાર થયો એટલે એકાદશી આવી, દશમે મહારાજ નીકળ્યા. શ્રીહરિ ઉત્તર દિશા તરફ ચાલતા થયા, સમજ્યા, એક વર્ણી અમને ભેટ આવ્યા, પ્રેમી ભક્તો ઘણું ધ્યાન રાખે છે, અને કહ્યું કે વનવિચરણની કથા હાલે ત્યાં સુધી આ વર્ણી તમે જેમ તમારા લાલજી હારે રાખો છો ને એમ હારે રાખજો. એટલે સિંહાસનમાં એમણે ભાગ પડાવ્યો, એટલે અમે બહુ બીજા હારબાર રાખ્યા નહીં, નકર વર્ણી ઢંકાઈ જાય. સમજાણું, વર્ણીનું ધ્યાન થયા કરે ને, દેશ વિદેશમાં બધા કથા સાંભળતા હોય, આ વીડિયાવાળા એમાં વર્ણી બતાવ્યા કરે, વર્ણીનું વનવિચરણ હાલે છે એટલે આવું બધું ભક્તોના દિલમાં ભાવ થાય તો આવું બધું મોકલે. પવિત્ર સ્વામીને એમાં સોંપી દીધું કે આ બધું તમારે કરવાનું, સમજાણું. ને હમણાં તો લાલજી મહારાજને ચંદણીઓનું વાઘા ને હાર ને ગરાણા ને આ ને તે આવ્યા જ કરે છે. કાંઈ કંઈ હોય એટલે હવ લાવે, એ વારો આવતો નથી પહેરવાનો, સમજાણું. તો પછી કોકની ચંદડી ને કોકના વાઘા ને કોકનો હાર ને કોકના ઘરાણા ને એમ ચાર પાંચ જણાનું કરીએ ત્યારે થાય છે. પર્વના દિવસોમાં વધારે ભીં હોય છે, તે નિત નવા વાઘા ને નિત નવી ચંદડી ધારણ કરે છે, એમનો પ્રતાપ જબરો છે. આ તો ચંદડીમાં આંબો છે, સમજા. આંબામાં તમે બધા કેરીઓ લબડો છો, જે બધા જુદી જુદી બધી ટેકનિક ને આઈડિયા મગજમાં એવા એવા લોકોને આવે છે કે ન પૂછો વાત. આંબો જોયો, શ્રીહરિ ઉત્તર દિશા તરફ ચાલતા થયા. પાર્ષદને વિદાય આપતા કહ્યું, અમે અમારા મનમાં એવી કોઈ ઉમેદ રાખતા નથી, માટે હવે તમે અમારી કાંઈ ચિંતા કરશો નહીં. અણુ અણુમાં મારી વ્યાપ્ય વ્યાપક ભાવની શક્તિ રહી છે, હરેક જડ અને ચેતન પણ મારી શક્તિઓ જ કહેવાય છે. દરેક જડ અને ચેતન તે મારી આજ્ઞાને પાળવા માટે થરથર ધ્રુજતી રહે છે, માટે પાળાઓ તમે મારી કોઈ ચિંતા કરતા નહીં. વળી મારી નિયામક પણ આરોપી શક્તિ પણ છે, તેનાથી હું જડ અને ચેતન સર્વનું નિયમન કરું છું. સમગ્ર જગતને ધારણ કરવું અને તેનું પોષણ કરવું તે રૂપ પણ મારી એક અન્ય શક્તિ છે. મારી આવી શક્તિઓ તો અનંત અપાર છે, અનંત શક્તિઓનો હું સ્વામી છું. આ બધી મારી શક્તિનો પાર તો અક્ષર સુદ્ધા કોઈ પામી શકતું નથી. શક્તિ, સિદ્ધિ અને સામર્થ્ય ત્રણે મળીને એક જ કહેવાય છે. જેમ અંતકરણ એક હોવા છતાં પ્રવૃત્તિ ભેદથી તેના ચાર નામ કહેવાય છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. જેમ પાંચેય જ્ઞાનેન્દ્રિયો મુખ્ય કહેવાય છે, પણ તેના પ્રત્યેકના વિષય વિભિન્ન અને અનેક પ્રકારના રહ્યા છે અને કયા છે, તે રીતે જ અંતકરણ અને ઇન્દ્રિયોથી જીવ અલગ છે અને તે જીવ અનંત છે. તેમજ તે નખચી શિખા પર્યંત જીવ માત્ર પોતાના શરીરમાં જ્ઞાનમય શક્તિથી વ્યાપીને રહે છે. તે રીતે જ હું પણ જડ અને ચેતન સર્વથી અલગ છું, છતાં અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યો છું. નીલકંઠ વર્ણી આવી રીતે પોતાનો મહિમા માંડ્યા કહેવા, હું આવો છું. સ્વર્ગથી પાર્ષદો આવ્યા છે ને, એને પોતાનું મહાત્મ્ય જ્ઞાન કહે છે. માટે મારી તમે ચિંતા ન કરતા.
જીવ કે મોક્ષ કર નહી કાજા,
જીવ કે મોક્ષ કર નહી કાજા,
જીવ કે મોક્ષ કર નહી કાજા,
જીવ કે મોક્ષ કર નહી કાજા.
મનુષ્ય રૂપ મે ધરત સમા,
જીવનો ઉદ્ધાર કરવાને મેં મનુષ્ય શરીર ધારણ કર્યું છે.
મેરી ઈચ્છા હોત હે જબ હી,
મેરી ઈચ્છા હોત હે જબ હી,
મનુષ્ય રૂપ કો ત્યાગત તબ હી.
મારે જ્યારે ઈચ્છા થાય ત્યારે હું મનુષ્ય તન નો ત્યાગ કરું છું.
કો પ્રેમી ભક્ત
અનંતજીવના કલ્યાણ કરવા માટે આવું છું, કા કોઈ પ્રેમી ભક્ત ખાતર?
વાકો પ્રેમી ભક્ત હિતા,
મનુષ્ય રૂપ કો તબ ધરીતા,
મનુષ્ય રૂપ કો તબ ધરીતા,
અબ મેં ભક્તિ ધર્મ હિત લાય,
અબ મેં ભક્તિ ધર્મ હિત લાય,
મનુષ્ય દેહ ધરે હરે હે આઈ.
અનંત જીવના ઉદ્ધાર કરવા હું મનુષ્ય તન ધારણ કરું છું, અથવા તો કોઈ મારા પ્રેમી ભક્ત હોય એની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રગટ થઈ જાઉં છું, તન ધારણ કરું છું. પણ અત્યારે હું ધર્મ સ્થાપવા, ભક્તિને સ્થાપવા પ્રગટ્યો છું. ધર્મ અને ભક્તિનું ધરા ઉપર મારે સ્થાપન કરવું છે અને એના વડે અનંત જીવના કલ્યાણ કરવા છે.
ચારુ ધામ મે ફિરી હું ધર્મ કે કીને કાજ, મેરે દર્શ કિયે તુમ પીછે ફિરો અબ આજ.
પોતો ધર્મનું સ્થાપન કરવા માટે હવે ચારેય ધામમાં ફરીશ. તમને મારા દર્શન થઈ ગયા ને, હવે તમે અહીંથી પાછા વળો. અમરાવતી નગરીથી જે પાર્ષદો આવ્યા હતા તેમને શ્રીહરિએ આ રીતે પાછા વાળ્યા અને પછી પોતે આગળ ચાલ્યા. તે પાર્ષદોએ શ્રીહરિને ઘણા દંડવત પ્રણામ કર્યા, જાજી વાર સુધી પ્રાર્થના કરી. એમના મનને શ્રીહરિ સિવાય ચેન નહોતું પડતું, આવા તે પાર્ષદો હતા. તે વખતે બધી દિશાઓમાં ઘાટા કાળા વાદળા ઉપર ચડી આવ્યા ત્યારે ચારે બાજુ કડાકા સાથે વીજળી ચમકવા લાગી અને મોટા મોટા ફોરા પડીને વરસાદ વરસવા લાગ્યો. ચો તરફથી મોર બોલવા લાગ્યા, બપોયા બોલવા લાગ્યા, કોયલો બોલવા લાગી. તેમાંય જે પક્ષીઓએ જ્યારે શ્રીહરિને દેખ્યા ત્યારે તો ખૂબ જ આનંદિત થઈને મન ફાયવા શબ્દોમાં બોલવા લાગ્યા. એમાંય બાલુડા જોગીને આ પક્ષીઓ જોઈ ગયા ને તે કલોલ કરી મૂક્યો, આનંદિત થઈ ગયા કે કોઈ અપના તો હે આ વનમાં, અહીં આપણી ખબર કાઢવા આપણા વિના બીજા કોણ આવે કે છે. તે દિવસો વર્ષા ઋતુના હતા, શ્રીહરિને તે બહુ જ ગમતા. જેમ જેમ વરસાદની ધારાઓ પડે ને તેમ તેમ મહારાજ આનંદને પામતા. ગરમીમાં તપેલી ભૂમિ વરસાદથી શીતળ થઈ ગઈ, વરસાદનું પાણી ખાળાલાલ ખાળાલાલ અવાજ કરતું વહેવા લાગ્યું. તેને દેખીને મહારાજ આનંદમાં આવી ગયા, ખુશ ખુશ થઈ ગયા અને ઉતાવળી ગતિથી આગળ ચાલવા લાગ્યા. શ્રીહરિ રોજ 5-10 કોશ ચાલતા, એક કોશ એટલે 3 કિલોમીટર, એટલું બધું હાલી નાખતા. દેખો જી 30-35 કિલોમીટર રોજ હાલતા. જ્યાં ક્યાંય સારું સ્થળ દેખાય ત્યાં રાત રહેતા, જે ગામમાં સુબુદ્ધિવાન લોકો દેખાય ત્યાં એક રાત વિશ્રામ કરતા, અને જ્યાં બધા મૂર્ખ જેવા હોય ને ત્યાં ન રોકાતા, ચાલતા થઈ જતા. શ્રીહરિ જ્યાં વિશ્રામ કરતા ત્યાં લોકો તેમને માટે અનાજ કે ફળ વગેરે લાવીને આપતા હતા.
નિજ કર રસોયા બનાવત તબ હે,
પોતાને હાથે મહારાજ રસોઈ બનાવતા.
દેવકુ પ્રથમ ધરી કે સબ હી, જે કાંઈ રસોઈમાં બનાવ્યું હોય, ફળ ફૂલ જે આવ્યું હોય, એક એક વસ્તુ પ્રથમ પરમાત્માને ધરાવતા હતા.
શીખવા જેવું છે.
સબહી
એટલે કે બધી વસ્તુ ભગવાનને ધરાવતા, બે ત્રણ મોટી મોટી ધરાવે ને બાકીનું બધું ભપકાવે એવું નહીં. પીછે આપ જેવત તે હિવારા. પછી જ પોતે પ્રભુ જમતા હતા. કેમ જે ભગવાનને ધર્મ સ્થાપવામાં રુચિ હતી, ભક્તિ સ્થાપવામાં રુચિ હતી, આ રીતે જો કરીએ તો ધર્મ અને ભક્તિ આ જગતમાં વિસ્તરે સ્થપાય. દ્રઢ સો નિયમ રખે ઉદારા, ઉદાર એવા પરમાત્માએ આ નિયમ કાયમને માટે દ્રઢપણે રાખ્યો હતો. વાવા, ફળ કે ફૂલ જે કાંઈ મળે તે દેવને ધરાવીને પોતે જમવું, જે કોઈ માણસ પાસે આવીને બેસે તેને પ્રેમ અને ઉત્સાહથી કાંઈ પૂછતા બોલાવતા હતા. મૂંગી ફિલ્મ નહીં, કેમ છો, શું છો, તેની આગળ જીવના મોક્ષ અંગેની કાંઈક વાત કરતા, અને જ્યારે વાત કહેતા ત્યારે તે લોકો તે વાતને શિરોધાર્ય કરતા. શ્રી હરિ ક્યારેક એકલા અને ક્યારેક કોઈની સાથે એમ ઉમંગથી ચાલતા હતા. જો કહું ચલત સંગહી તાસે કહેત હરિ બાત, કબુદ્ધિ દેવત ટારતેહી સુબુદ્ધિ દેવત જાત. જોયું, ભગવાન નીલકંઠના જોગમાં જો કોઈ આવે, કોઈ એમની સાથે ચાલે, તો ભગવાન શ્રી હરિ એમને બહુ વાતો કરતા, એટલી બધી વાતો કરતા કે ઓલ્યાની કુબુદ્ધિ અજ્ઞાનને ટાળી નાખતા અને તેને સદબુદ્ધિ આપી દેતા. ત્યાગ વૈરાગ્ય પ્રગટ કે એસે કીર્તન જોઈ, ગવાવત કો પાસ હી વા આપ ગાવત સોઈ. જે કીર્તનોની અંદર ત્યાગ વૈરાગ સ્પષ્ટ રીતે હોય, જે વાતમાં ત્યાગ વૈરાગની વાત હોય, આવા કીર્તનને આવી વાતો ભગવાનને બહુ ગમતી. ત્યાગ વૈરાગની વાત આવતી હોય એવા કીર્તન કોઈ બીજાની પાસે મહારાજ ગવડાવતા કે બોલો બોલો, જનની જેવરે ગોપીચંદની ગાઓ, હે જન્મ સંગાથી વિસાર્યા વ્રજરાજ ને, એ બોલો. કે બીજાની પાસે ગવડાવતા અથવા તો તેવા કીર્તનોને પોતે ગાતા. ત્યાગ વૈરાગ્યના કીર્તનો ગવડાવતા કા ગાતા, આ બધું કરવું જોઈએ, સમજાણું. કર પ્રભુ સંગાથે દઢ પીતળી, આવા કીર્તનો ખાસ હરિભક્તોએ તો ગોખવાન ગાવા, તો સાધુએ તો આવું બધું ગોખવું ગાવું જોઈએ. વૈરાગ હતાણ રે આનાથી, ને ઢીલો પડી જાય, સમજાણું. પોતાનો પરિવાર તજી કરી લીધો પરનો સંતાપજી, આવું બધું આવે છે એમાં વૈરાગ કરે. હું સુજનોને ધર્મની રીતિ શીખવાડીને અધર્મનો ઉચ્છેદ કરતા, સત્શાસ્ત્રની રીત સમજાવીને સત્ય હકીકત સમજાવતા. શ્રી હરિ કહેતા કે હિરણ્યકશિપુ, રાવણ અને કંસ વગેરે અનંત અસુરોએ, અનંત રાક્ષસોએ અધર્મમય જે ઘોર કર્મ કર્યા, પાપ કર્યા, તેને કોઈ મોક્ષ આપનારા કહેતા નથી. બોલો, કે છે એને કોઈ મોક્ષ આપનારા થોડા કેમ. શ્રી હરિ આવી તો ઘણી વાતો કહેતા, જે મનુષ્ય આવીને તેમની સાથે રહે તેનો સંસાર બાબતનો મોહ ટાળી દેતા હતા અને મોક્ષના માર્ગમાં તેને જોડી દેતા હતા. પ્રભુના ભજનમાં લાભ છે, પ્રભુના ભજનમાં લાભ છે એમ જણાવતા, અને સંસારના માર્ગમાં નુકસાન છે, સંસારમાં નુકસાન છે, વ્યવહારમાં નુકસાન છે એમ કહેતા હતા. આવીને વાત સમજવા જેવી, વ્યસન માત્રનો ત્યાગ કરાવતા. કોઈ પણ વ્યસન ન આવવું જોઈએ મારા આશ્રિતોને, ભગવાનના ચરણોમાં પ્રેમ કરાવતા. શું શું મહારાજ જીવનની પાસેથી અપેક્ષા રાખીને કરાવતા એ બધી વાત અદ્ભુત આવે છે. કામ, ક્રોધ, મદ અને લોભ વગેરે દોષોને નરકનું દ્વાર કહેતા, અને નિષ્કામ, નિર્લોભ, નિર્માન વગેરે સદગુણોને મોક્ષનું દ્વાર કઈ એમાં હવને પ્રેમ કરાવતા. માણસ નિસ્પૃહ અને નિસ્નેહ આદિ પાંચ ગુણોથી સંપન્ન થઈને જ્યારે ભગવાનના ચરણોમાં ચિત્ત પરોવી દે છે ત્યારે તેનો આત્મા ભગવાનના ધામમાં જાય છે. નિર્માની, નિસ્પૃહી, નિષ્કામી, નિસ્નેહી અને નિસ્વાદી, આ પાંચ વર્તમાન છે, પાંચ મોટા ગુણો છે. આ જ્યારે જીવ પાળે ત્યારે તેનો આત્મા ભગવાનના ધામમાં જાય છે. એસી બાત કરત દિન રહેના, ભગવાન આવી વાતો રાત દિવસ કરતા. તેહી બિન વ્યર્થ કરત ન સેના, બસ આવી વાતોને ભજન સિવાય એક ક્ષણને પણ શ્રી હરિ વ્યર્થ ગુમાવતા નહીં. રામકૃષ્ણાદિક અવતાર જોવું અનંત ભયે હે આગે સોવું. રામકૃષ્ણાદિક અનંત અવતાર આગળ થઈ ગયા છે. તાકો મહિમા અનંત અપારા, પ્રેમી ભક્ત સમ કરત ઉચ્ચારા. તે બધા અવતારોનો મહિમા કોઈ પ્રેમી દાસ ભક્ત હોય ને તે જેમ કહે ને કરે એમ મહારાજ કરતા હતા. સબકે કારણ આપે હી જોવું, બધાના કારણ તો પોતે જ છે. તોય આપકી બાત ન કહેવત કહું, પોતાની વાત કોઈ કરતા નહીં. પૂર્વે થયેલા અવતારનો મહિમા ગાતા, બાકી બધા અવતારનું કારણ સ્વયં હોવા છતાં પોતા તો છાના માના ફંતાઈને રહેતા હતા. એમનું તો એ જ મહાન સામર્થ્ય ગણાય. બુદ્ધિશાળી માણસ સમજી જતા, પણ જે બુદ્ધિહીન હોય તે ભલે કરોડો વર્ષ સાથે રહે તેને તે સમજણ આવે નહીં. લ્યો, પોતે સર્વનું કારણ હોવા છતાં ક્યારેય પોતાની મહત્તા કે સામર્થ્યની વાત નહોતા કરતા, તેમનું તો એ જ મહાન સામર્થ્ય ગણાય. હે કે પોતાની સામર્થ્ય પોતાને મુખે કહે નહીં, એ જ મોટાઈ કહેવાય. તોય નહોતા બોલતા તોય બુદ્ધિશાળી માણસ સમજી જતા. અને બુદ્ધિ વિનાના છે ને ભલે કરોડો વરો ભેળા રહે, કાંઈ ન સમજાય. એને તો કયો તોય ન સમજાય. મીઠું જ ન હોય તો પછી ક્યાંથી વાત સમજાય.
બળે કુ ન બળે, બળે કુ ન બળે, હો ન કિચાવા. બળે કુ ન બળે, હો ન કિચાવા. સામર્થ કરી કે બળે રહા.
પોતાની દેખાડવાની ઈચ્છા નથી થતી. બડે કુ બડે હોન કી ચાવા ન હોત.
બડે કુ ન બડે હોત કી ચાવા.
મોટાને મોટા થવાની, મોટા દેખાડવાની ઈચ્છા નથી થતી. સામર્થ્ય કરી કે બડે રહાવા. મોટા તો પોતાનું સામર્થ્ય છુપાવીને જ રહે છે, અને એને પોતાને મોટા પોતાને દેખાડવાની કોઈ ઈચ્છા નથી. કેમ જે એ તો એના સામર્થ્ય કરીને જ મોટા છે, એ છે જ મોટા. હવે એને મોટા દેખાડવાની ભાવના શું હોય? નાના માણાને મોટા થવાની, મોટા દેખાવાની ઈચ્છા થાય છે. કેમ જે નાનો છે ને, આ તો મોટો જ છે, અને હું એમ થાય કે હું મોટો દેખાડું. ભાઈ છું જ અક્ષરને કોઈ દી એમ ન થાય કે હું વિશાળ છું એવું બતાવું. છું જ ને. બોલો, જેમ કસ્તુરીનો સુગંધ છુપાયો છુપતો નથી, તેમ મોટાનું સામર્થ્ય ઢાંક્યું ઢંકાતું નથી, પ્રગટ થાય જ.
જો જો જન હરિ દર્શ કરત, આઈ કે એક વાર. થાકુ હરિ નહીં બિસરત, રુદન કરત એક ધાર.
જે કોઈ માણસને ભગવાન નીલકંઠજીના એક જ વાર દર્શન થઈ ગયા હોય તો પણ તેને તે મૂર્તિ ભૂલાતી નહોતી. ભાઈ ભાઈ એવી એ મૂર્તિ હતી. એ મૂર્તિના વિયોગમાં એ પછી નિરંતર રડ્યા જ કરે છે. તેને મહામનોહર મૂર્તિમાં એટલો બધો અધિક પ્રેમ થઈ જાય છે કે તે એ મૂર્તિની સેવા કરીને પોતાના જન્મ મરણરૂપ સંસારને ટાળી દે છે. પરમાત્માની મૂર્તિનો આ મહિમા ને આ પ્રતાપ છે, આ એમનું સામર્થ્ય છે, એમનું એટલું બધું આકર્ષણ છે. અદ્ભુત આકર્ષણ છે નીલકંઠ વર્ણીનું. જીહા હરે રહાવત રાત આનંદ તિહા અતિ હો રહાત.
જીહા હરે રહાવત આનંદ તિહા અતિ હો રહાત.
ગોકુલ જ્યુ સાક્ષાત એસી શોભા રહત તહા.
ગોકુલ જ્યુ સાક્ષાત એસી શોભા રહત સદા.
ગામ ગામ કે જા આવત દોર કાર.
આવત દોર કાર
અતિ પ્રસન્ન હી માન પૂજા કરત પ્રેમ જો.
અતિ પ્રસન્ન હી માન પૂજા કરત પ્રેમ જો.
જિહા હરી રહવત રાત આનંદ તિહા અતિ હો રહાત. શ્રી હરિ જ્યાં રાત રોકાતા ત્યાં તો અતિશય આનંદનું વાતાવરણ થઈ જતું. આનંદ આનંદ બધાને થઈ જતો. અરે ગોકુળના સમાન શોભા પ્રગટ થઈ જતી. આસપાસના ગામના લોકો દેખતાની સાથે દોડીને વર્ણી પાસે આવી જતા. અત્યંત પ્રસન્ન મનમાં પ્રેમ ભાવ રાખીને પ્રેમથી ભગવાન શ્રીની પૂજા કરતા. આવો પ્રગટ પરમાત્માનો પ્રતાપ હતો. એ જ્યાં રહેતા ત્યાં આવું વાતાવરણ થઈ જતું ને બધાને હેત થઈ જતું ને બધા દોડતા ને પૂજા કરતા ને દર્શન કરતા. સાતમું તરંગ પૂરું, બીજા પૂરનું આઠમું તરંગ આરંભ કરું છું. શ્રી હરિ લાધેશ્વર પધાર્યા ને તેમનું ત્યાગી જીવન. મુક્તાનંદ મુનિ કહત હે સુનહો નૃપ બુદ્ધિવંત. અલૌકિક હરિચરિત્ર યહ કહતન આવત અંત. શ્રી હરિ વન વિચરણ કરે છે એની કથા મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે કે હે બુદ્ધિમાન ઉત્તમ રાજા તમે સાંભળો. શ્રી હરિના ચરિત્ર દિવ્ય છે, તેનો કહીએ પાર પામી શકાય એમ નથી. શ્રી હરિ એક રાત રોકાતા, અવિનાશી સવારે ઉઠતા, સ્નાન અને દેવ પૂજા આદિ કર્યા પછી ચાલતા. તેટલા સમયમાં તો અંજવાળું થઈ ગયું હોય આ કાયમની રીત બતાવી. રોકાઈને એક રાત રહેતા, સવારે ઉઠતા, સ્નાન પૂજા કરતા, પછી ત્યાંથી ચાલતા થતા, અંજવાળું થાય એવામાં ચાલતા. બરની સુંદર વેશ દર્શન કરનહી લાગ હતી. મસ્તક સુંદર કેશ જગમગ 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 જ્યોતિ કરત હતી. ખૂબ જ દર્શન કર્યા જેવો સુંદર વર્ણી વેશ હતો. અદ્ભુત વર્ણી વેશ, ધ્યાન કર્યા જેવો તપસ્વી વેશ. મસ્તક ઉપર અતિશય સુંદર ભૂરા કેશની જટા બાંધી હોય અને તે જટા તેજથી જગમગ જગમગ ચમકતી હોય. ભૂરખરા વાળ હતા મહારાજના, ચમકીલા હોનેરી. આકાશમાં ઘાટા વાદળા છાઈ ગયા હતા. ધીમે ધીમે વરસાદ વરસતો હતો, એની વચ્ચે મારો વાલો હાલ્યા જાય છે. બધા એના ચિત્તનું આકર્ષણ કરે એવી મૂર્તિ, એવા વર્ણી પાંચ કોષ ચાલીને રોકાઈ ગયા. વળી ચાલ્યા, ત્યાંથી લાધેશ્વર ગામ આવ્યા. ત્યાં લાધેશ્વર નામે શિવાલય હતું. ભક્તજન મનોરંજન કરનારા અને પ્રતિપાલક દયાળુ શ્રી હરિએ લાધેશ્વર મહાદેવના દર્શન કર્યા. ઓમ નમો શિવાય. ત્યાં પાસે લાધેશ્વર નામે એક સરોવર છે, તેમાં બારે માસ અખંડ પાણી ભર્યું હતું. તેમાં નરનારી અપાર લોકો નાતા હતા. શ્રી હરિ જઈને તે સરોવરમાં નાયા. સરોવરને કિનારે અનેક વૃક્ષ હતા અને તેને લીધે તે સરોવર ઘણું શોભતું. ત્યાં એક સુંદર ધર્મશાળા હતી. શ્રી હરિએ એમાં ઉતારો કર્યો. ત્યાંના લોકો ભાવિક હતા. તેમણે આસન કરી આપ્યું, સીધું લાવી આપ્યું, પછી એમાંથી ભગવાને પોતાને હાથે રસોઈ બનાવી અને એનો થાળ ઠાકોરજીને ધરાયો. પીછે આપે જીએ મિલાઈ. પછી પોતે બધું ભેળું કરીને જીમ્યા. જુદે ભોજન હિ જૈવત નાઈ. જુદું જુદું ભોજન મહારાજ વનમાં હતા ત્યારે જમતા નહીં. આપે ત્યાગી કી રખત રીતિ, પોતે ત્યાગીની રીત રાખી. ત્યાગ મેં આપકું અતિ પ્રીતિ, ભગવાનને ત્યાગમાં બહુ પ્રીતિ. ત્યાગી બહુ ગમતા, ત્યાગી દે એ બહુ ગમતા, અને પોતે પણ ત્યાગની રીત હાલ અપનાવીને અનંતના કલ્યાણ કરવા વન વિચરણ કરે છે. સ્વયં દિવસમાં એક જ વાર જમતા, જે મળે એનાથી ગુજરાન ચલાવી લેતા. ખુલ્લી જમીન ઉપર મૂગ ચર્મ બિછાવીને તેના ઉપર હોઈ જતા. મહારાજનું આવું વન વિચરણ હતું. તા બિન દૂજો કછું ન બિછાવે, ખભેથી મૃગ ચર્મ લઈ પૃથ્વી પર પાથરી હોઈ જતા. તા બિન દૂજો કછું ન બિછાવે, આ સિવાય બીજું કાંઈ પાથરતા નહીં. એસી રીત સદા રહાવે, વનમાં ફર્યા ત્યાં સુધી આવી રીત કાયમ રાખી. સદા ત્યાગ પર રુચિ અપારા, દેહ કી કબૂ ન રખત સંભારા. આત્મા પણ રહેતા, દેહની તો ક્યારેય સંભાળ જ નહોતા લેતા, ત્યાગ પર રુચિ રાખતા. અનાદર દેહ કો રખત જાની, કેવી કેવી નીલકંઠ વર્ણીની રીતિ ને સમજણ હતી, ને વર્તન કેમ હતું, કેમ મનમાં ફરતા, કેમ જમતા, કેમ હોતા, ખાતા નાતા, કેમ ફરતા, એ બધું વર્ણન કરે છે. દેહનો અનાદર રાખતા હતા, જાણી જોઈને દેહનો અનાદર રાખતા. ત્યાગી કી શુભ રીત પ્રમાણે, કેમ જે ત્યાગીની એ જ શુભ રીત છે કે ત્યાગીઓ જાણી જોઈને દેહનો અનાદર રાખે. ઘણું પાથરવાનું હોય તોય ન પાથરે. ઘણા સારા સારા લુગડા ઓશિકા આ તે હોય, પણ ત્યાગીની રીત એવી કે એમાંથી મોડું હોય લઈને હોઈ જાય. મન મેં અનંત રખત વૈરાગ્યા, અને મનમાં તો અનંત વૈરાગ રાખતા, તનમાં તો આટલો જ, મનમાં પાર વગરનો રાખતા. ઘણા માણસ મનમાં વૈરાગ ઠામુક ન હોય પણ તનમાં ભારે દેખાડે. પણ આ વાત કંઈક અલગ છે. અનાદર દેહ કો રખત જાની, ત્યાગી કી શુભ રીત પ્રમાણી. મન મેં અનંત રખત વૈરાગા, કૌશે લેવત નહીં માગા. કોઈની પાસે કોઈ વસ્તુ માગીને લેતા નહીં, માગવાની વાત જ નહીં. હરી ઈચ્છાથી આવે તો હા, નહીતર કોડા કડાકા. આવી ભગવાન શ્રી હરિની રીત હતી. અદ્ભુત રીત છે, ત્યાગીને માટે આદરણીય એવમ અનુકરણીય રીત છે. ધર્મ ભક્તિ મેં કુશલ અતિ, કબૂ ન લોપત લેશ. કૌ પદાર્થ હિત હિ, કરત ન કબૂ ઉપદેશ. સદાચારમય ધર્મમાં અને એકાંતિકી ભક્તિમાં પોતે અતિ પ્રવીણ હતા. લેશ માત્ર પણ તેનો લોપ કરતા નહીં, ન ભક્તિનો ન ધર્મ નિયમનો, અતિ પ્રવીણ. નિયમ પ્રમાણે જ રહેવાનું અને ભક્તિ કરવામાં જરાય ક્ષણ પણ નહીં ચૂકવાનું. આ નીલકંઠજીના વ્રત. અને હવે એક વાત બહુ સરસ આવી, જે દુનિયાભરના સાધુ સંતોને માટે, ઉપદેશકોને માટે ઉપયોગી છે. કૌ પદાર્થ હિત હિ, કરતન કબૂ ઉપદેશ. આગળ આપણે સાંભળી ગયા કે નીલકંઠ વર્ણી પોતાની સાથે હોય, સાથે આવે, કોઈ ગામમાં જાય ત્યાં લોકોને પૂછતા, પ્રેમથી બોલાવતા, પાસે બેસાડતા, ખૂબ વાતો કરતા, ઉપદેશ દેતા ને એનું અજ્ઞાન ટાળી દેતા. એવું કે ન આવ્યું? આનો અર્થ એ કે ભગવાન નીલકંઠજી વનમાંય લોકોથી હાવ અલિપ્ત તો નહોતા રહેતા. લોકોના કલ્યાણ કરવા માટે લોકોને બોલાવતા, પાસે બેહાડતા, થોડોક સમય હારે રાખતા ને ખૂબ ઉપદેશ દેતા, ઉપદેશ દેતા. પણ એમ કહ્યું કે કોઈ પદાર્થની ઈચ્છાથી, કોઈ વસ્તુ પોતાને મળે કે માન મળે એની ઈચ્છાથી ક્યારેય કોઈને એણે એક શબ્દય ઉપદેશ આપ્યો નથી. કોઈ પદાર્થની ઈચ્છાથી ક્યારેય ઉપદેશ કરતા નહોતા. જ્યારે જ્યારે કાંઈ બોલતા ત્યારે જીવને ભગવાન મળે એટલા સારું બોલતા, પોતાને કાંઈ મળે એટલા સારું નહીં. ઉપદેશકોને માટે આ વાત અમૃત જેવી છે કે આપણે ક્યારે ક્યારે કઈ કઈ ઈચ્છાથી શું શું બોલીએ છીએ. ઉપદેશી ક્યારેય કોઈ વસ્તુ મળે એટલા સારું નહોતા કરતા. બોલો બોલ્યા નથી બધા ચડાવવામાં આપણે બધા નથી, આ ભગવાનની સેવાનો લાભ મળે નહીં એમ નથી કહેતા. એ તો તમારું કલ્યાણ કરવા જ હોય, પણ આ તો વાત કરું છું. પદાર્થ સારું તો કાંઈ હોય જ નહીં, સમજવા જેવી વાત આવી. હવે જીવના કલ્યાણને અર્થે જ આ બધું થાય છે, કથા વાર્તા ઉત્સવ સમયા કે પછી. ત્રણ વસ્તુ છે, કા ધન, કા વિષય અને કા માન, એને અર્થે થાય છે. આ તપાસવું ચકાસવું પણ ઘણું મુશ્કેલ છે. જેના ચિત્તમાં કાંઈક શુદ્ધિ હોય ને મોટાને જેને સેવા હોય અને સત્ય ઉપર જેને અતિ પ્રીત હોય, ન્યાય જેને ગમતો હોય, અધર્મ જેને ગમતો ન હોય અને દંભ ને કપટ સાથે તો જેને બાપે માર્યા વેર હોય ને, એવા માણસને આ ત્રણ વસ્તુ ચકાસણી કરી શકીને સાચો નિર્ણય લઈ શકાય. બીજાનું કામ જ નહીં. બીજા તો હાવ બંબે બંબ જ બધું ચકાસતા હોય ને બંબે બંબ હાંકતા હોય, કાંઈ જોખું ન હોય કે આ શાના માટે હું કરું છું, હું કરવા આ બધું થાય છે, આ કરીને કામ શું છે, આનો હેતુ શું છે. ઊંડું ઊંડું હોય હો હેતુ તો પકડવો બહુ મુશ્કેલ છે. એક દિવસ સાધુને મેં કહ્યું હતું કે હેતુ તો ક્યાં જાતો અટકે, ક્યાં એનું છેલ્લું મૂળિયું અને છેલ્લી ગાંઠ હોય એને સમજવી બહુ કઠણ છે. પૂર્વે વિસનગરમાં અમે રહ્યા હતા, વડનગરમાં રહ્યા હતા. વિસનગર મંદિરમાં અન્નકોટમાં મેં બધા વાસણ ઉટકેલા ન્યા ઘણું રહ્યા હતા. ત્યાંની એક વાત કરું, એક ભગત હતા, બહુ સારા ભગત. વડનગરમાં કે વિસનગરમાં એ ખબર નથી રહી, પણ આ એ વડનગરમાં ઠાકોરજી માટે એને બહુ ભાવ. ચાતુર્માસ આવે તો મંદિરમાં રહે, વ્રત તપ કરે, ભગત બહુ હારા. પણ એક દિવસ પ્રસાદ વેચાણો ને ત્યારે મને કહે કાગળ આપો ને. કાગળ શું કરવા? મને કહે પ્રસાદ બાંધવો, સમજાણું. ત્યાં એક બીના એવી બની ગયેલી, વચનામૃતનું એક પાનું ફાડીને પ્રસાદ બાંધેલો એક જણાએ. તો મેં કીધું પણ આમ ભલા માણસો, તમે શાસ્ત્રમાં જ પાનું ફાડીને પ્રસાદ બાંધો. મને કે પણ કોરું છે, આમાં કાંઈ બહુ લખેલું નથી, થોડું ઘણું છે. પણ હવે એ તો હવે એનું કામ એ શું છે, માલિક હોય ને હાસું વાંસવાનું. તો આ કાગળ માગતા હતા. એટલે ભાઈ કઈ શું કાગળ કરવો? મને કે પ્રસાદ બાંધવો. પ્રસાદ બાંધીને શું કામ છે, ખાઈ જાવ ને. મને કે હવે ઘેર લઈ જવો. ઘેર હું લઈ જવો છે કોના હારું? મને કે છોકરા હારું. મેં કીધું છોકરામાં એવું હેત મમત્વ છે ને તમને, આ મંદિરમાં ચાર ચાર મહિના રહીને ભજન કરો છો ને પાછા ચાર મહિના પૂરા થાય એટલે કાગળિયા ગોતો છો અને છોકરા હારું પરિસર લઈ જાઓ છો. મને કે છોકરામાં હેત નહીં હો સ્વામી, વાત કરતા નહીં એવી. મેં શું કરવા તારા છોકરા હારું લઈ જાઓ છો? મને કે એનામાં હેત છે એટલે નહીં, પરંતુ છોકરા પ્રસાદ ખાય તો સત્સંગી થાય, એના જીવનું કલ્યાણ થાય, એટલા માટે લઈ જાઉં છું. તમે અવળું ના લ્યો. મને કે, મેં કહ્યું તમે પ્રસાદ લઈને ઘેરે જાઓ તે વચમાં કોઈ છોકરા હામાં મળે ખરા. મને કે હવે બહુ મળે નિશાળ જતા હોય. મેં તો એને આપી દેતા હોય તો. મને કે એ થોડા મારા છે. લ્યો, મેં કીધું આ હેત નો કહેવાય તે શું કહેવાય? આ તમારા છોકરા મમતા નો આવી? મને કે હા, ઈ તો આવી, હવે તમે ઓળખાવો તો ઓળખાય કે. સમજાણું. પણ મને કે અમે તો ઘરમાં આમ પગ મૂકીને ત્યાં તો નાના નાના ટાવરિયા દાદા આયા, પ્રસાદ લાયા દાદા આયા, એમ કરતાં કરતાં અમારી પાસે આવે તો પાણી પાણી થઈ જાવ. તમને ત્યાગી નાની શું મજાની ખબર પડે. મને કે મેં કીધી સાચી વાતો. પછી મેં એને પૂછ્યું, મેં કીધું તમે ન્યાના દરવાજામાં પ્રસાદ વેચી દો. મને કે લે ન્યાનો આપી. કેમ? મને કેમ? ધીમે ધીમે આલોટા ભરીયા આલોટા ભરીયા એમ કરતાં કરતાં રહોડા પાસે લઈ જાય. એની બા ભાળે એમ છોકરાને પરિષદ દઈ. મેં કીધું આ લે. એમ શું કરવા? એનો શું હેતુ? મને કે એનો હેતુ ઈ કે એની બા રાજી થાય. મેં કીધું એની બા ને રાજી કરીને શું કામ હોય? મને કે તમે તો મૂળિયું લીધું. મને કે બપોરે જમવા બેસી તો કઈક થોડુંક હરખું દે. ઈ સાંભળ્યું? ઠેઠ મૂળ રસાસ્વાદે આવ્યું. કાગળ ગોતતા હતા શું કામ? તો કે પ્રસાદ બાંધવા. પ્રસાદ હું કામ બાંધવો? તો કે ઘરે લઈ જવા. ઘરે હું કામ લઈ જવો? તો કે છોકરાને દેવા. છોકરાનું કામ દેવો? તો કે એની બા રાજી થાય. એની બાને હું કામ રાજી કરવી? તો કે બપોરે થોડુંક હરખું પીરશે. હું કામ હરખું પીરશે? તો ખાવાની મજા આવે. હા, એ મૂળિયું એવું. આપણી કોઈ પણ ક્રિયાનું મૂળ પંચ વિષય હોય. સમજાય ન સમજાય? ઊંડે 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 જાવ ને ત્યાં ન્યા નીકળે. પંચ વિષય ન હોય તો પછી માન હોય, અહમ. અહમ અને આસક્તિ માટે જ બધાની સર્વક્રિયા હોય છે. ભગવાન અને ભગવાનના એવા મોટા સંત હોય એની જ ક્રિયા જીવના કલ્યાણ માટે હોય. બાકી લગભગ બધું એમ ચકાસે તપાસે તો ખબર પડે. મને આ વાત બહુ ગમી કે ભગવાન નીલકંઠજી ક્યારેય પણ કોઈ પણ વસ્તુ પદાર્થ માટે કોઈને ઉપદેશ નહોતા દેતા. કથા વાર્તા ઘણી કરતા પણ કોઈ વસ્તુ માટે નહીં.
ધર્મ ભક્તિ મેં કુશલ યતિ કબુ ન લો પત લેશ કૌ પદાર્થ હિત હી કરત ન કબુ ઉપદેશ. કોઈ પદાર્થ માટે ક્યારેય ઉપદેશ ન આપે. બોલતા પહેલા વિચારવું જરૂરી છે કે હું આ બધું શા માટે બોલું છું. એનો હેતુ આ, એનો હેતુ શું, એનો હેતુ આ, એનો હેતુ એનો આ, એનો આ એન્ડ લ્યો. ઊંડે ઊંડે જાઓ, હાથમી ગાંઠ સુધી વયા જાઓ તો છયા નીકળે. પોતાને પોતે તપાસવા એ પણ બધાનું કામ નથી. કોક તપાસીને બતાવે તોય મનાય નહીં કે તમારો આ આશય છે ને આ આશય તમે આ ક્રિયા કરો. જવા દેવા, વાત કરીશ નહીં. એવું થોડું હોય મારે અલ્યા હોય હરખું જો હોય તું ક્યાં ન્યા ભગવાન છો. કાંઈક તો હડો ને ગોટાળો માલિકર હોય જ. એટલે તો લખચોરાશીમાં રખડતા હોય ને. કાંઈ ખોટ કે ખામી નહોતી તો અહીં શું કામ પ્રગટ્યાભાઈ અક્ષરધામમાં મહારાજની મૂર્તિને એ આનંદથી માણતા ન હોત? કાંઈક અવળા આશય હોય જ ભગવાન સિવાયના. જીવને એકલી ભગવાનમાં જ પ્રીતિ નથી, જીવને બીજે બધે ઘણી બધી ચારે કોઈ પ્રીતિ છે. આ જીવને એકલું મહારાજનું સુખ ન જોતું, એને ઇન્દ્રિયો અંતકરણનું જગતનું બધું ઘણું જોઈએ છે. હરખું વિચારવું જોઈએ અને પોતાના દોષને ખોટીને ખામીને નબળાઈને ઓળખશો જ નહીં તો એને ટાળશો ક્યાંથી મારા ભાઈ? ઓળખો તો ખરા, તો ટાળવાનું ક્યારેક થાય. ભૂલને સ્વીકારો તો કોક દી ભૂલ સુધરે. સ્વીકારવી જ નથી તો સુધરવાની ક્યાંથી? ભગવાન નીલકંઠજી ક્યારેય કોઈ પદાર્થની આશાથી કોઈને ઉપદેશ નહોતા કરતા. વર્ણિની આવી અલૌકિક રીત જોઈ તેથી લાધેશ્વર ગામના લોકોએ તેમને પરમેશ્વર માન્યા કે ભગવાન વિના આવા ગુણો હોય નહીં. ખૂબ જ હેત ભાવથી પૂજા કરી તેઓ ઘણા જ ફળ તથા ફૂલોને લાવ્યા. વર્ણિની આગળ ભેટ મૂક્યા. વર્ણિ તેને ચાહતા નથી હો, છતાં લોકો અનેક પ્રકારની તે ફળ વગેરે વસ્તુઓને લાવવા માંડ્યા. બરની સો દઈ દેત
આપન રખત પાછ કશુ વા 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 બરની સો દઈ દે નીલકંઠ વરણી જે કાંઈ આવે નહીં કોક ને બધાને વેચી દેતા આપી દેતા વરની સો દઈ દે આપન રખત પાસ કછુ
વરની સો દઈ દે
બાવા અતિ બડી પ્યારી વાત હે
વરની સો દઈ દે આપન રખત પાસ કછુ વરની સો
ત્યાગી સાધુ સંતોને માટે અમૂલ્યવાદ
કૌશે ન કરત હે ભરત આખ્યાન વિચાર કર કૌશે કરત હે ભરત આખ્યાન વિચાર કર
એ જ કૌશે ન કરત હે કૌશે ન કરત હે ભરત આખ્યાન વિચાર કર કોઈ ન રે એ કથા કરતા રાજ્ય છોડ્યું તું કેટલી પત્નીઓ હતી તે છોડી હતી પુત્રો છોડ્યા હતા ખાન પાન ભોગ વિલાસ હિંડોળા બધું છોડ્યું તું છતાંય મૃગના બાળકમાં હેત કર્યું તો ફટાક લઈને મૃગ થવું પડ્યું આ વાતને લીલકંઠજી કાયમ યાદ રાખતા કે જે થવું એ થાય કોઈમાં હેત કરવું નથી હળીમળીને હવારે રહી પણ અંદરથી તો ભગવાનની હારે અખંડ પ્રેમથી જોડાયેલા રહેવું બીજે ક્યાંય ફસાવું નહીં જાગતા રહેવું જાગતા અંધારું આવવા ન દેવું જ્ઞાનનું અંજવાળું સદૈવ રાખવું લાઈટ જવા ન દેવી હા નહીતર મુશ્કેલી થઈ જાય ભાઈ ભરતજીનું આખ્યાન બધા સાધુએ કાયમ સંભાળી જ રાખવું જોઈએ મગની રામનું સંભાળી રાખવું જોઈએ વડનગરવાળા ઈશ્વર ચરણદાસ સ્વામીનું સંભાળી રાખવું જોઈએ આ બધા આખ્યાનો ત્યાગીને માટે સુખદાયી છે બીજા કેટલાક નંદ સંતોમાં પણ ઝોલા આવી ગયેલા જણાય છે સાંભળ્યું હા નો ધ્યાન રહે તો વિષય મારી નાખે કા માન મારી નાખે ભગવાનને ભગવાનના સંતો ભક્તો સાથે જ વેર કરાવે આ ઓછી બલા નહીં જેનાથી મોટપ્પામાં હોય ને એની સામે જ બાયું સડાવવાનું મન થાય ને એની જ ભૂલો કાઢીને એની અરે બાંધવાનું અને એને નમાવવાનું થોડુંક માન મોટપ મળ્યા પછી તાન ચડે જીવ તો જાતનો જીવ હેઠો બેહે એવો નહીં કંઈ કે પોતાના કલ્યાણ બગાડ્યા છે ભગવાન શ્રી હરિ બહુ સાવધાન છે ગમે તે થાય પણ કલ્યાણ બગડવા દેવું નહીં એવું પોતે એક મુમુક્ષુના જેવું એક સંતના જેવું એક આધ્યાત્મિક માર્ગે ચાલેલા સાધકના જેવું વર્તન કરીને મને તમને પ્રેક્ટિકલી શીખવાડે છે ધન્ય હો લીલકંઠ વરણીને જેવો મોટા રાજાઓ કહેવાતા હતા તે બધા વરણી બાબત વાત સાંભળીને તેમની પાસે આવતા વર્ણીનું અતિશય મહાન સામર્થ્ય દેખીને તે બધા રાજાઓ મહારાજાઓ ચરણમાં આરોટવા લાગતા તે સૌ હાથ જોડીને બોલતા આપ કૃપા કરીને અમારે ઘેરે પધારો અમારું રાજ્ય અને જે સમૃદ્ધિ છે તે આપને અમે અર્પણ કરી દઈએ છીએ લ્યો આ બધું આપ્યું તમને એમ બધું દઈ દેનારા નીલકંઠ વર્ણીને નામે બધી બાબતનો દસ્તાવેજ કરી દેનારા કંઈક નીકળ્યા હતા નીલકંઠજી નહોતા લેતા જેટલું મળે એટલું લઈ જ લેવું ખેંચી જ લેવું એવી એમના દિલમાં ભાવના નહોતી ત્યાગી હતા
તો હું નતા કે ઘર કબુજાવે
બહુ આગ્રહ કરે રાજવાડા હોપી દેવાની વિનંતી કરે છતાં વર્ણી ક્યારે તેમને ઘેર જતા નહીં હો
તો હું ના તોય પણ નહીં તાકે ઘર તેને ઘેર કબુજાવે ક્યારે જાય
નથી જતા
વિઘ્ન જાની કે દૂર રહાવે
રાજ્ય સંપત્તિ વિષયો આને વિઘ્ન જાણી નીલકંઠ વર્ણી એનાથી દૂર રહેતા
અનંત બ્રહ્માંડ કે આપ હે ઈશા
પોતે અનંત બ્રહ્માંડના સ્વામી છે
એસે સમર્થ હે જગદીશા
એવા સમર્થ ખુદ પરમેશ્વર છે
ભવ બ્રહ્માદિક બડે જોઈ ઇન્દ્રાદિક તેહી લેખન કોઈ
काक विष्टा सुख जानत ताके ऐसो पक्व वैराग्य है वाके। શિવ બ્રહ્મા અને ઇન્દ્રાદિક જે મોટા મોટા દેવેશ્વરો છે તે પણ તેમની ગણતરીમાં કાંઈ નથી। વર્ણીનો વૈરાગ્ય એવો પાકો હતો કે તેઓ શિવ બ્રહ્માદિકના સુખને પણ કાગડાની વિષ્ઠા જેવા જાણતા। આ વાત છે, એક ભગવાનને જ મહાન ને મોટા ને સમર્થન નિયામક ને કરતા જાણતા, બાકી કોઈથી દબાઈ કે કોઈની શે શરમમાં આવે એ વાતમાં હું માલ છે। આપણને આ બધું શીખવાડે છે, બાકી એ તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ હતા એમ લ્યો તો વાત આખી બદલી જાય, પણ આપણને શીખવાડવા પોતે એક મુમુક્ષુના જેવું, એક સંતના જેવું, એક ત્યાગીના જેવું, એક સાધકના જેવું વર્તન જ્યારે કરે છે ત્યારે એક સાધકનું, એક ત્યાગીનું, એક મુમુક્ષુનું વર્તન કેવું હોવું જોઈએ એ એણે પોતે નાટક ભજવીને બતાવ્યું। રોલ મોડલ બન્યા, ખેલ કર્યો, ખેલ હમથું જીવને સમજાય નહીં, વર્તી બતાવવું પડે પછી સમજીને વર્તે, પોતે નાટક કરીને બતાવ્યું। ભગવાન સ્વામિનારાયણનું સર્વે અવતારોનું જે જીવન છે તેને નર નાટક કહેવામાં આવે છે, એ એક નાટક છે। ભગવાન નર નાટન કરે છે, ભગવાન કાંઈ મનુષ્ય બનતા નથી એ નાટક છે, ભગવાન કાંઈ જન્મતા નથી એ તો નાટક છે, ભગવાન કાંઈ મરતા નથી એ તો નાટક છે, ભગવાનને કાંઈ જાતનાત નથી એ તો નાટક છે, ભગવાન કાંઈ બ્રાહ્મણ નથી એ તો નાટક છે, ભગવાન કાંઈ ગૃહસ્થી નથી એ તો નાટક છે, ભગવાન કાંઈ ત્યાગી નથી એ તો નાટક છે, ભગવાનને કોઈ કુળ નથી એ તો નાટક છે, ભગવાનને આવવા જવાનું નથી એ તો નાટક છે। આ બધું નાટક કરીને મને તમને અનેક આત્માઓને સાચું જ્ઞાન આપી, સાચી રીત ભાત શીખવાડી, કલ્યાણ પમાડવાની એમના દિલમાં ભાવના છે એટલે એ પોતે આવા બધા નાટક કરે છે। હરિ ભજવે મે પૂરન જો પ્રીતિ, ધર્મ રખત શુભ અદલહી નીતિ, जग के सुख सब तुच्छ ही जाने, ताके कियो बरनी कछु माने। हरि भजवे में पूरन जो प्रीति, प्रभु भजवामा पूर्ण प्रीति राखता, अदल नीति थी धर्म ने पालता, जगतना सुख ने अतिशय वर्णी तुच्छ जानता, तो पछी ते तुच्छ सुख माटेनी लोकोनी वातने वर्णी क्यारे माने। રાજ રજવાડા સ્વીકારે, બોલો, ભગવાન ભજવામાં પ્રીતિ રાખતા, અદલ નીતિથી ધર્મને પાળતા, જગતના સુખને અતિશય તુચ્છ જાણતા, અરે ભવ બ્રહ્માદિકના સુખોને પણ કાગડાની વિષ્ઠા જેવા જાણતા, તો આ લોકના રાજા રજવાડાઓમાં એ લેવાય? એ કાંઈ સ્વીકારે? સ્વયં પરમાત્માને સર્વોપરી માનતા, ઘણા હેતથી પરમાત્માનું ભજન કરતા, રાજપાટના સુખ તો અનંત છે, આ લોકના દેહના સુખ ગણાવે સાહેબ પાર વગેરે છે, જો સાંભળો, ગણવા છતાં તેનો અંત આવતો નથી, કરોડોનું ધન આ એક પ્રકારનું સુખ, અબજોપતિ થવ, કરોડોના ધન ભંડારો, અર્વ ખર્વની સંખ્યાથી પણ જેનો પાર આવે ને એવા, એક એકડાની ઉપર 70 શૂન્ય મુકાય 18 આંકડા સુધીની સંખ્યા આવે છે, એટલા રૂપિયા હોય, હીરા માણેક હાથી ઘોડાઓ જે ગણી શકાય નહીં, જેને બરોબર કોઈ રાજાની સંપત્તિ પણ મેળવી શકાય નહીં, સોના ચાંદીના ઢગલા હોય, 50 કરોડ યોજનના વિસ્તાર વાળી આ ભૂમિ છે તેના ઉપર જે રાજ્ય કરતા હોય તેને રહેવાના મહેલો પણ હોનાના હોય, કોટાન કોટહી ત્રયકો તાકો વાર ન પાર, સો સબ જાનત દુખ અતિ હરિમે માનત સાર, અનેક સ્ત્રીઓનું સુખ, કરોડો કરોડો રૂપ સંપન્ન યૌવન વિશ્વ સુંદરીઓને પામી શકાય એ બધા સુખ હોય, આવા બધા સુખોને પણ વર્ણી અત્યંત દુઃખરૂપ માનતા, બોલો લ્યો, આ બધું દુઃખરૂપ માનતા, કોટાન કોટહી ત્રિયકો તાકો વારન પાર, સો સબ માનત દુખ અતિ હરિમે માનત સાર, એક ભગવાન પુરુષોત્તમમાં જ સાર માનતા હતા. આ બધા એ ભક્તોને શીખવાડ્યું, મુમુક્ષુઓને મહારાજે કેમ માનવું જોઈએ એ શીખવાડ્યું. મહાન વર્ણિવર શ્રીહરિ પોતાના મનમાં મોટા રાજાઓને આ રીતે દેખતા ને વિચારતા. તેમણે આપેલા અન્નને જોઈ વિચારીને પ્રેમથી જમતા, દેહ નિભાવવા પૂરતું ખાઈ લેતા, પંડ ઢાંકવા પૂરતું વસ્ત્ર ઓઢતા અને હરિગુણ ગાતા ને ગવડાવતા. આ બ્રહ્માંડમાં ક્યાંય બંધાવવું નહીં, બંધાવવું તો ભગવાનની દિવ્ય મૂર્તિમાન ધામમાં, આવા એમના વિચારો હતા. મોટા મોટા રાજાઓને જોઈને મહારાજ તો મનોમન દાંત કાઢતા કે આના જેવા કોઈ દુઃખી નહીં. મોટા મોટા રૂપિયાવાળાને જોઈને મનોમન હસતા કે આના જેવું કોઈ દુઃખી નહીં. જે માણસો અનેક સ્ત્રીઓ સાથે હરતા ફરતા હોય ને મોજ કરતા હોય ને નાચ કરતા હોય એને જોઈને મહારાજ એમ માનતા કે આના જેવો કોઈ દુઃખી નહીં, આ બધા નરકમાં પડ્યા છે, એવી શ્રીજી મહારાજની સમજણ હતી. જ્યારે બીજા જીવને એમ થાય કે આહા આને કેટલા રૂપિયા, આહા આને કેટલું મોટું રાજ, આહા આને કેટલી દુકાનો ફેક્ટરીઓ ધંધા પાણી દેશ વિદેશમાં, આહા કેટલું માન કેટલી આબરૂ, આહા આહા આને કેટલી સ્ત્રીઓ, કેટલું આને સ્ત્રીઓ સાથે નાચગાન ને સુખ ને આ ને તે ને એક્ટરો ને હીરાઓ ને હિરોઈનો ને બધાનું જોઈને એમ થાય કે આહા આ તો ફાવી ગયા, ખાટી ગયા. આને બિચારાને એમાં બધાની વાસના ને ભૂખ હોય ને એટલે ઓલ્યાને જોઈને એમ થાય કે આ ખાટી ગયો. પણ નીલકંઠ વર્ણી તો એમ જ માને છે કે અરે રે આ બધા નરકના કીડા ને અર 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 માયિક પદાર્થોમાં સુખ માનનારા બધારા જીવડા, એમને એમ થતું હતું. આખી વાત જુદી છે. મહારાજે નો રાતે સાધુને બોલાવ્યાની એક દી વાત કરી કે જેને આ જગતમાં ગામ ગરાજ છે એ જ દુઃખી છે. શ્રીજી મહારાજની સમજણ આવી હતી અને આપણી બધાની કંઈક જુદી છે. મહારાજની સમજણ ને આપની સમજણ એક ક્યાં થાય છે? નોખી નોખી જ છે. આટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ તોય એને જે બધું દુઃખરૂપ મનાય છે ને એ હજી આપણને સુખરૂપ જ મનાય છે. ભાળીને એમ થાય કે હા હા બહુ સરસ, હા બહુ સારું, એમ જ થતા કરે છે. ડોહીને ડોહો દેખાય, ડોહાને ડોહી દેખાય, હા જાજા રૂપિયા દેખાય તક, હા જાજા બંગલા ને સત્તા ને રાજ ને મોટપ તક, હા બહુ સરસ, એમ થાથા કરે છે. માટે હજી ભગવાનનો જેમ છે એમ મહિમા થયો નથી. ભગવાનનો મહિમા થયા પછી એક ભગવાનને જોઈને જ એમ થાય કે હા 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 અને બીજું બધું તુસ લાગે. ક્યાંય માલ મનાય નહીં, ક્યાંય સુખ મનાય નહીં, ક્યાંય હારેપ મનાય નહીં, ક્યાંય ચિત્ત તણાય નહીં. કોઈ વસ્તુ ગમે નહીં, જડ પદાર્થ એકે, ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય, ધન હોય કે આ જગતનું માન હોય, પણ મૂળ તો બધું ચાર પ્રલયે નાશ થનારું નહીં. માટે એમાં શું લેવાનું? ભગવાનને ભગવાનનું ધામ અને ભગવાનના સંતો ભક્તો તો ચાર પ્રલય પર છે, અલૌકિક ને દિવ્ય ને કાળ પર, માયા પર, કર્મ પર, મહાસુખનું ઘર છે એમ સમજીને એમાં જ્યારે હેત કર્યું હોય ત્યારે એમાં ને એમાં મન રમ્યા કરે. બાકી તો આ લોક એવો છે ને ભલભલા ને ક્યાંય લે. કાલ પ્રેમાનંદ સ્વામીના આખ્યાનમાં જો ને બધું આવ્યું હતું, ગુંદરીયો આ લોક છે મુક્ત બંધન.
એજી કોટાન કોટ હી ત્રિયકો તાકો વાર ન પાર, સો સબ માનત દુખ અતિ, હરિ મે માનત સાર બરની, હરિ મે માનત સાર.
મહાન હરિવર પોતાના મનમાં મોટા રાજાઓને આ રીતે દેખતા હતા કે આમાં કાંઈ લેવાનું નથી. તેમણે આપેલા અન્ન જોઈ વિચારીને પ્રેમથી જમતા, જોઈને કે આ દેહ નિભાવવા દેવું પડશે, વિચારીને કે હું જમીશ તો આનું કલ્યાણ થશે. એ લોકોની વાતમાં નહોતા આવતા.
તાકે ઘર હી રહત નિર્બંધન અતિ માનિકા, સંગ પ્રીત જાની પ્રભુ સંગ પ્રીત જાની રાત રંગ સબ એક બરની મન મેં દ્રઢ કિયે, રંગ સબ અધિક ગિનત તે પ્રભુ સંગ જાકો તે સવા
પોતાને નિર્બંધ અનાસક્ત રાખીને તે રાજા મહારાજાઓને ઘેર જતા અને રહેતા. ભગવાનના સ્વરૂપમાં તેમના પ્રેમને દેખીને તેઓ જેમ કહે તેમ કરતા. હવે રાજા મહારાજાઓને ઘેરે જતાની એકવાર એમ આવ્યું, હવે કહે છે કે જાતા, શું કામ જાતા અને શું કામ નહોતા જાતા? કોઈ મહેલની કે રાજા મહારાજાઓની પડી નહોતી એટલે નહોતા જાતા, પણ જો એના દિલમાં ભક્તિ હોય, પ્રેમ હોય, તો ભગવાન એનું માનતા અને એના મહેલમાં જાતા અને નિર્બંધનપણે ત્યાં રહેતા. વર્ણીએ પોતાના મનમાં તો રાજા અને રંકનો એક સરખો દ્રઢ વિચાર કરી રાખ્યો હતો, જેમાં ભગવાનને વિશે ભક્તિની ટેક દેખતા તેને બ્રહ્મા કરતા પણ અધિક ભાવથી માનતા, ગરીબ હોય તોય. અને જેનામાં ભગવાનની ભક્તિ નથી એ બ્રહ્મા જેવો હોય તો પણ કાળના કોળિયાથી વિશેષ વર્ણી માનતા નહીં.
સ્ત્રી જાતિ કો ગંધ હી જોઈ ભૂલે કબહુ ન લેવત સોઈ. સ્ત્રી જાતિ માત્ર નો ગંધ ક્યારેય ભૂલથી પણ હુંગતા નહીં, તેઓ કાયમ શૃંગી ઋષિનું આખ્યાન સંભાળી રાખતા. ભરતજીનું આખ્યાન, શૃંગી ઋષિનું આખ્યાન વનમાય મહારાજ કાયમ કહેતા રહેતા. શૃંગી ઋષિ કો આખ્યાન હી જે હું સંભારી કે નિત રખે તે મહા મોટું બંધન મુમુક્ષુ ને સ્ત્રી, સ્ત્રી ને પુરુષ, આ વિજાતીય ખેંચાણ, એમાંથી નીકળવું એ જેવા તેવાનું કામ નથી. ભગવાન નીલકંઠ મોક્ષને માર્ગે ચાલેલાને માટે પ્રેક્ટિકલ પોતે વર્તન કરીને બતાવે છે કે આની ગંધ ન લેવી, ભૂલે નહીં. શૃંગી ઋષિનું આખ્યાન દરેક સાધુ સંતો ત્યાગીઓએ સંભાળી રાખવું. ભવ બ્રહ્મા નારદ બલવંતા આપે ઈશ્વર તુલ્ય રહંતા તાકો આખ્યાન રખે સંભારી મોક્ષ મગ મે વિઘ્ન હે નારી. મોક્ષ મગ મે વિઘ્ન હે નારી.
શિવને થપાટ લાગી, બ્રહ્માને વિઘ્ન થયું, નારદને થયું, આ બધા મહાશક્તિશાળી હતા, પોતે ઈશ્વર જેવા હતા, તેના આખ્યાનોને વર્ણી સંભાળતા અને માનતા કે નારી મોક્ષ માર્ગમાં વિઘ્ન રૂપ છે.
મોક્ષ મગ મે વિઘ્ન હે નારી. મદિરા વિષ અહી અનલ હી જોઉં દેખત મે ઘાત ન કરત સૌ તાસે કોટી હી ગન પ્રકારા નારી મે દોષ રહે અપારા. દારૂ, ઝેર, સાપ અને અગ્નિ તેઓ ભલે વિનાશકારી હોય પણ નારી જેવા વિનાશકારી એ નથી, અને નારીને માટે નર જેવા વિનાશકારી એ નથી. કેમ? તો કે એ લોકો આંખથી જોવા માત્રમાં તો ઘાત કરતા નથી, નુકસાન કરતા નથી, અને નારી તો નેણથી જોવા માત્રથી જીવને હળગાવે છે. એ માટે નારી દારૂ, ઝેર, સાપ અને અગ્નિ કરતા કરોડ ગણી વધારે ઘાતક છે. એમાં અપાર દોષો રહ્યા છે. તમે કરે મતી કો નાશા વૈરાગ કર દેવે વિનાશા ધર્મ ભક્તિ તબ રહે ન લેશા તબ તે હી રહેવે જ્ઞાન હી કેશા. નારીને તો જોવા માત્રથી જ બુદ્ધિનો નાશ થઈ જાય છે. માટે ભગવાનના ભક્તોએ ટીવી ચેનલો, એવા ફિલ્મો, ઇન્ટરનેટમાં, મોબાઈલમાં જ્યાં હોય ત્યાં નગ્ન નારીઓ, એના ડાન્સ, એના ફોટા, એ બધા હડા જોઈને પાપ કરવા સિવાય બીજો હું ધંધો કરવાનો હોય? મોક્ષ બગાડવા સિવાય એમાંથી હું નીકળવાનું હોય? આજના બાર બાર ને બેન ઘણા તો હવાર સુધી મોબાઈલમાં હડો આવે છે, ઇન્ટરનેટમાં આવે છે, ટીવી ચેનલોમાં આવે છે, ચારે કોઈ જગતમાં જ્યાં સ્વિચ દબાવો ત્યાંથી હળો પેદા થાય એવી અત્યારે વ્યવસ્થા છે. હવે અહીંયા આ લખ્યું છે, નારીને જોવા માત્રથી જ બુદ્ધિનો નાશ થઈ જાય છે. માટે ભગવાન પામવું હોય એને સાવધાન રહેવું. યુવાનો, નાના નાના બાળકો, મોટા વડીલો અને બુઢાઓ સુધીને આ વાતનું ખૂબ ધ્યાન રાખવું પડે એમ છે. ચાહે દેશમાં રહો, ચાહે વિદેશમાં રહો,
આજનું વાતાવરણ તમે બચવા ધારો હૃદયથી તો જ બચી શકો એવું છે. અતિ અડગ મનથી, અતિ ભગવાનથી ડરીને, અતિ સત્સંગનો ખપ રાખીને આ બધી બલાને દૂરથી જ તમે અભાવ રાખીને ત્યાગો તો ભગવાન પાસે પહોંચો, નહીતર ગમેને હલવાઈને હડી જાઓ. કેમ જે આ જગત અટાણે ઈ ટાઈપનું છે. સાવધાન બચો, આનાથી બચો. કેમ જે એટલો બધો યોગ હોવાથી થોડા ઘણા ઘર કાન લીટા હારા હારા નહીં થઈ જાય એવું વાતાવરણ છે. માટે બહુ સાવધ રહેવું જોઈએ. ખબર જ છે આપણને કે આ ચેનલમાં આજ આવે છે ને, આ સ્વિચ દબો તો આજ થાય ને, આ તમે કાઢો ઇન્ટરનેટની વેબસાઇટ તો આજ નીકળે, બધી ખબર છે. હું કરવા એને તમે અડો. ભગવાન સંબંધી, સંતો સંબંધી, કથા સંબંધી, સત્સંગ સંબંધી, જે કાંઈ વેબસાઇટ, જે કાંઈ સત્સંગ ભજન કે જે હોય એટલામાં જ રહ્યો. બાઉન્ડ્રી ઓળંગશો નહીં. સીતા લીટા બહાર ગયા તો રાવણ હરી ગયો, એમ ભગવાનની આજ્ઞાની રેખા બહાર જે જશે એને માયા અને કાળ કર્મ એવા પકડીને મારશે ને ગોંદાવશે, કરોડો જન્મ દુઃખી થવું પડશે. માટે સાવધાન. નારીને તો જોવા માત્રથી જ બુદ્ધિનો નાશ થઈ જાય છે અને તે વૈરાગ્યનો પણ નાશ કરી નાખે છે. બોલો, સર્પ કે વાઘને જોવા માત્રથી બુદ્ધિ નાશ નથી થતી, આને જોવા માત્રથી બુદ્ધિ નાશ થાય અને વૈરાગ તરત નાશ થઈ જાય. નારીના આકર્ષણથી જે ખેંચાયો હોય તેમાં ધર્મય ન રહે અને ભક્તિનો પણ લેશ રહેતો નથી, તો પછી તેમાં જ્ઞાન તો રહે જ ક્યાંથી? એને વળી જ્ઞાની જ કહેવાય જ કેમ? જ્યારે જ્ઞાનનો વિનાશ થાય ત્યારે તો અંધ જ ગણાય ને, આંધળો જ. તો પછી તે અનંત પાશોથી બંધાઈ જાય છે અને તે બુદ્ધિહીન મલિન જીવને નરકના અને લક્ષ 84ના અનંત દુઃખ વેઠવા પડે છે. ચડ્યો ચકડે પછી દેહભાવ અતિશય દઢ થઈ જાય છે નારી સંગથી, નારી સેવવાથી. એટલે દેહાભિમાન ઓળખવામાં ત્રણ બાબત બતાવી. એક તો નારી પડખે નીકળે ને ત્યાં ખબર પડે મારે દેહાભિમાન કેટલું છે. એક ખાવા બેહે તે ખબર પડે, લાડવા બાડવા મોહનથાળ ભજીયા હાટા વડા, ત્યારે ખ્યાલ આવી જાય કે આત્મા પણ કેટલું રહેવાય છે. અને ત્રીજું કંઈક ભય આવે, સર્પ નીકળે, વાઘ હામો દોડ્યો આવતો હોય કે ધરતીકંપ થાય કે કંઈક એક્સિડન્ટ થાય, કોઈ ભય આવે ત્યારે ખ્યાલ આવી જાય કે મને હું આત્મા છું એવી દઢતા કેટલી થઈ છે. આ ત્રણ બાબત મોટા સાધુએ કહી છે. બાકી અરીસો સામે આવે, વીડિયા ફોટાવાળા આમ સામે કરે, નાના બાળકને દેખીને, આ બધી ઘણી બીજી બાબતો છે પણ આ ત્રણ મેન છે. નારી પડખે નીકળે તો ખબર પડે કે હું આત્મા કેટલોક છું. અનંત બંધન જીય કે જે હા, સો છોરાવન હિત હિતે હા, બરની રૂપ ધરે મહારાજા, અનંત જન કો કરને કાજા. જીવના જે અનંત બંધનો છે તેને છોડાવવા માટે તો રાજા ધીરાજ પરમાત્માએ વર્ણીનું રૂપ ધાર્યું છે. તેમણે અનંત જીવોનું કલ્યાણ રૂપ કામ કરવાનું છે. પોતે તો નિર્બંધનના જેવા જ છે, એને ક્યાં બંધન હતું? અનંત જીવોને બંધનમાંથી છોડાવનારા છે, છતાં પણ મુમુક્ષુ જીવોના હિતને માટે શ્રીહરિએ વર્ણીનો વેશ લીધો છે. સનાતન ત્યાગની જે રીત તો સુખદેવજી અને સનકાદિકોના જેવી છે, પરંતુ અત્યારે તો કળિયુગમાં મત મતાંતરના ત્યાગીઓએ તે સનાતન રીતને તજી દીધી છે. બધા ત્યાગીઓ ધનને અને નારીને રાખવા માંડ્યા છે. તે સૌએ મોક્ષના માર્ગનો ત્યાગ કર્યો છે. તેઓ અનેક પ્રકારના વ્યસનોથી ભરપૂર થઈ ગયા છે. તેમાં કોઈ પણ ફેલ ફિતૃ ઢોંગ પાખંડ ઓછા નથી. મોટા રાજાઓ પણ તે મિથ્યા ગુરુઓને સિદ્ધ સમજીને રાત દિવસ ભાવથી માને છે. પ્રજાના ઉપર તો મહાન ભય રહ્યો છે. જે ધર્મગુરુઓ રક્ષક હોય છે તેઓ જ દુઃખ દેવા લાગ્યા. ઠેર ઠેકાણે આવું બનવા લાગ્યું ત્યારે કોણ કોને શરણે જાય? શ્રી હરિએ જ્યારે પ્રજાનું આવું દુઃખ દેખ્યું ત્યારે તેમના દિલમાં અતિશય દયા આવી અને અતિશય અધર્મને દેખીને સ્વયં ભગવાન યોગીન્દ્ર બન્યા. શ્રી હરિનું એક જ ચરિત્ર હોય પણ તેમાં અનેક હેતુઓ હોય છે, અનેક પ્રયોજનો હોય છે. એને સમજવું બહુ અઘરું છે. જેમાં વિવેક હોય તે જ મનુષ્ય તેને સમજી શકે છે, વિવેક વગરના તેની ખબર પડતી નથી. इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचिते श्री हरिचरितामृत सागर ना द्वितीय पूर्व में श्री हरि लाधेश्वर पधार्या अने तेमनु त्यागी जीवन कयू हे नामे आठमो तरंग समाप्त थयो सहजानंद स्वामी महाराज।